તારીખ 1/6/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 933 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 552.
અનાદિથી જીવનું મિથ્યા જ્ઞાન છે, તેમાં કયા કર્મનું નિમિત્ત પણ છે એનું સ્પષ્ટીકરણ છે. મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પણ મિથ્યા જ્ઞાનમાં મૂળની કર્મનું નિમિત્ત છે. મૌની કર્મના ઉદયમાં જીવ પોતાની યોગ્યતાથી જોડાય છે ત્યારે જ્ઞાનમાં ભ્રાંતિ વ્યામોહ ઉત્પન્ન થાય છે અને પોતાના મહિમાને ભૂલીને અથવા પોતાના સ્વરૂપને વેદવાનું કાર્ય છોડીને અન્ય પદાર્થમાં, અન્ય દ્રવ્ય ભાવમાં તન્મય થાય છે, એકાકાર થાય છે. એ મૌની કર્મનો એમાં આશ્રય છે. મૌની કર્મની પ્રકૃતિનો ત્યાં ઉદય છે, સ્વ આશ્રયનો અભાવ છે અને ઉદયનો આશ્રય પરાશ્રય છે. એ પરિસ્થિતિ જોઈને કર્મને કારણે મોહ થાય છે એવું કોઈને ભાસે છે તો પણ ખરેખર કર્મનું કારણ નથી. વાસ્તવિક કારણ તો પોતાનું છે કે પોતે ઊંધો પરિણમે છે, પોતે સગળો પરિણમે તો કર્મનો ઉદય વિરિજરી જાય છે. કર્મના ઉદયને કારણે કોઈ પણ પ્રકારનો વિકાર થાય છે, વિભાવ થાય છે એમ વાસ્તવિકપણે નથી. તેનું કારણ દ્રવ્યાનુયોગ અનુસાર વસ્તુ સ્થિતિ પણ છે. પ્રત્યેક પદાર્થના સ્વચતુષ્ટય ભિન્ન ભિન્ન હોવાને લીધે કોઈ પણ પદાર્થ દ્રવ્યથી, ગુણથી કે પર્યાયથી અન્ય પદાર્થમાં સંક્રમણ પામતો નહીં હોવાને લીધે કોઈ પદાર્થનું કાર્ય કોઈ પદાર્થ કરે એ વસ્તુ સ્થિતિ નથી. તેથી અહીંયા એમ કહ્યું કે કર્મ મોહ કરાવતું નથી, પણ જીવ પોતે મોહ કરે તો કર્મને નિમિત્ત કહેવાય છે. જીવ પોતે મોહ ન કરે તો કર્મનો નિમિત્ત પણ એવો વ્યવહાર, કથન, ઉપચાર લાગુ પડતો નથી. આમ સમ્યક જ્ઞાન થતું નથી એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે. સમ્યક જ્ઞાન થતું નથી, જ્ઞાન સમ્યકપણે પરિણમતું નથી, તેથી અનાદિનું મિથ્યા જ્ઞાન ચાલુ રહે છે. એ જ્ઞાન જ પોતે જ કારણ છે. જ્ઞાનમાં મિથ્યાપણ એ જ્ઞાનનું પોતાનું કારણ છે અથવા એ જ્ઞાનનો પોતાનો દોષ છે. દોષ પોતાનો, બીજાના માથે આરોપ કરવો એ વ્યાજબી નથી. જ્ઞાનનો એ પોતાનો દોષ છે. શ્રદ્ધા વિપરીત કરે, અન્ય દ્રવ્યને અન્ય ભાવની પ્રતીતિ કરે તો એ શ્રદ્ધાનો પોતાનો દોષ છે. રાગમાં અને પર વિષયમાં રમણતા કરે તો એ ચારિત્રનો પોતાનો દોષ છે. પણ પોતે દોષ કરતો હોવા છતાં નિર્દોષ રહેવાનો આડંબર કરે કે મારે તો કાંઈ દોષ કરવો નથી, પણ હું શું કરું, આ કર્મનો ઉદય મને દોષ કરાવે છે, તો એ વાતથી કાંઈ દોષથી બચી શકાય નહીં. એ પ્રમાણિક વાત નથી. આમ શ્રદ્ધાનું, જ્ઞાનનું, આચરણનું, પુરુષાર્થનું કે દુઃખનું કોઈ પણ કારણ હોય તો તે પોતે જ છે, પોતે જ કારણ છે. પર પદાર્થનો સંયોગ જોઈને, એ સંયોગની અનુરૂપતા જોઈને ઉપચાર કરવાનો વ્યવહાર છે માત્ર. પરંતુ ખરેખર કારણ, ઉપચરિત કારણ તે ખરેખર કારણ નથી. કારણનો ઉપચાર કરાય છે એવું જે ઉપચરિત કારણ તે ખરેખર કારણ નથી. બોલણી છે એ જગતની. નવસો ને 32 થયો 933 અહીંયાથી પણ પ્રયોજનભૂત વિષય ઉપરનો મુદ્દો ચર્ચો છે. સીધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. પ્રથમ શરૂઆતમાં સમ્યક દર્શનના કાળમાં, આત્માના નિર્વિકલ્પ અનુભવના કાળમાં જ્યારે અનુભૂતિ પ્રગટે છે ત્યારે પોતાના આત્માનો, નિજ આત્માનો અનુભવ થાય છે. જે નિજ આત્માનો અનુભવ થાય છે તે સિદ્ધ સમાન છે અથવા સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે. જેવા સિદ્ધ ભગવાન પર્યાયે પ્રગટપણે બિરાજમાન છે તેવા જ સ્વભાવપણે સિદ્ધની મૂર્તિ આત્મા પોતે છે. તેથી શાસ્ત્રમાં આત્માને અનાદિ સિદ્ધ પણ કહેવામાં આવે છે. સિદ્ધાલયમાં જે સિદ્ધ પરમાત્મા બિરાજે છે તે બધા જ સિદ્ધ પરમાત્માઓ સાદી સિદ્ધ છે. જ્યારે દરેક આત્મા મૂળ સ્વરૂપે, પરમાત્મા પરમ સ્વરૂપે અનાદિ સિદ્ધ છે. સર્વ જીવ છે સિદ્ધ, જે સમજે તે થાય. અવસ્થામાં ક્યારે સિદ્ધ થાય કે જ્યારે પોતે સિદ્ધ સમાન છે એમ સમજે ત્યારે, એવા જ્ઞાનને કારણે થાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એ જે લીધું છે એમાં પણ એ લીધું છે કે ભાન થાય, પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે પોતે એવો છે. જ્યાં સુધી ઘરમાં દાટેલી દોલતનો ભાન નથી ત્યાં સુધી દરિદ્રતાનો જીવ અનુભવ કરે છે. એમ આ જીવના પરિણામ ક્યાં સુધી દરિદ્ર છે ત્યાં સુધી પરની ને રાગની લાચારી કરે છે કે જ્યાં સુધી પોતાના ગુણ વૈભવને જાણતો નથી ત્યાં સુધી. કહે છે કે જ્યારે ધર્મ પ્રગટ થાય છે સમ્યક દર્શનના કાળમાં ત્યારે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ પ્રગટે છે. એ અનુભૂતિમાં પોતાનો આત્મા સિદ્ધ સમાન છે એવો અનુભવ થાય છે, અથવા પોતાના આત્માનો સિદ્ધ સમાન એવા પોતાના આત્માનો અનુભવ થાય છે કે હું દ્રવ્યે સિદ્ધ સ્વરૂપ છું. અને ત્યારે તેને પર્યાયનું સાચું જ્ઞાન થાય છે કે પર્યાય પામરપણું છે. કેમ કે પર્યાયનું જ્ઞાન દ્રવ્યના જ્ઞાનમાં સાચું હોય, દ્રવ્ય સ્વભાવના જ્ઞાન વિના પર્યાયનું જ્ઞાન સાચું હોતું નથી. કેમ કે અપેક્ષિત જ્ઞાન છે, જેમ નાનું મોટું સાપેક્ષ છે એકબીજાથી, શુદ્ધ અશુદ્ધ એકબીજાથી સાપેક્ષ છે, એક અને અનેક એકબીજાથી સાપેક્ષ છે, અસ્થિ નાસ્તિ પણ એકબીજાથી સાપેક્ષ છે, તેમ દ્રવ્ય પર્યાય એકબીજાથી સાપેક્ષ છે. પર્યાય કહેતા જો દ્રવ્યની પર્યાય એમ જ્ઞાનમાં ન રહે તો પર્યાય માત્રપણે આખા પદાર્થનું અવધારણ થાય, અથવા પર્યાય એક અંગ છે, એક અવયવ સ્વરૂપ આખો પદાર્થ અવયવી જણાય, ભ્રાંતિગતપણે છે નહીં એવો, પણ એવો જણાય નહીં એવી ભ્રાંતિ છે. અહીં કહે છે કે પોતાનું જે સિદ્ધ સ્વરૂપ, સિદ્ધ સમાન એટલે જેવા સિદ્ધ છે એવું, અને એ સિદ્ધ પદ અવસ્થામાં પ્રગટ્યું છે એ પણ સ્વભાવ એવો છે, મૂળ પદ એવું છે એટલે પ્રગટ્યો છે, પ્રગટ થઈ છે અવસ્થા. જો મૂળમાં એવું સ્વરૂપ ન હોય તો એવી અવસ્થા થઈ શકે નહીં. તેથી પ્રથમ ધર્મ થાય છે, આ તો ધર્મ થાય છે ત્યારે સાક્ષાત અનુભવ છે, ઇન્દ્રિયથી પાર જ્ઞાનનો, અતિન્દ્રિય જ્ઞાનનો એ અનુભવ છે. અતિન્દ્રિય એવું આત્મ સ્વરૂપ, તેનો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અનુભવ, તે ધર્મ છે. એ પહેલાં પરોક્ષપણે જ્યારે જીવ સમ્યક સન્મુખ થાય છે ત્યારે એ સન્મુખતામાં એનો એને પ્રતિભાસ આવે છે, તે પરોક્ષ પ્રતિભાસ છે. જેવું સિદ્ધ પદ છે આત્મા, એવું જ અવભાસન થવું, પ્રતિભાસન થવું એ એની પૂર્વ ભૂમિકા છે. અનુભવની એ સાક્ષાત અપરોક્ષ પ્રત્યક્ષ એવી અનુભૂતિની એ પૂર્વ ભૂમિકા છે. એ પૂર્વ ભૂમિકામાં આવીને પછી જ્યારે જીવ સાક્ષાત અનુભવ કરે છે, પ્રત્યક્ષ જ્ઞાનમાં અનુભવ કરે છે, ત્યારે એને પોતાનો આત્મા જે સિદ્ધ સ્વરૂપે અવભાષ્યો હતો તેવો જ અનુભવ ગોચર થાય છે. જેવો ભાષ્યો હતો તેવો જ અનુભવ ગોચર થઈ જાય છે અનુભવમાં. તેને ભગવાને ધર્મ કહ્યો છે. સંપ્રદાયવાચક રૂઢિથી નામ ગણીએ તો એને જૈન ધર્મ કહ્યો છે. એવો જૈન ધર્મ તિર્યંચને પ્રગટે છે ત્યારે ભગવાને એને શ્રાવક કહ્યા છે, એ તિર્યંચોને શ્રાવક કહ્યા છે. એ ધર્મમાં વધારે સ્થિર થાય ને વધારે વિકાસ થાય, પંચમ ગુણ સ્થાનની સ્થિરતા થાય, અને એ તિર્યંચોને પંચમ ગુણ સ્થાન યોગ્ય બાહ્ય ક્રિયા ન દેખાય તો પણ એને શ્રાવક કયા છે. પંચમ ગુણ સ્થાન વર્તી શ્રાવક છે તિર્યંચો. કોઈ દેવલોકના સમ્યક દ્રષ્ટિ દેવ પંચમ ગુણ સ્થાને ન હોઈ શકે, ન થઈ શકે. જ્યારે તિર્યંચ પંચમ ગુણ સ્થાને પહોંચી શકે છે એટલી યોગ્યતા અને શક્તિ એ ગતિમાં છે. સ્થિરતા કરે છે એટલી સ્વરૂપમાં સ્થિરતા કરે છે, ઉપયોગ એટલો સ્થિર કરી શકે છે. આનંદ કંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કહે છે, ધર્મની પરિભાષા કરે છે. સિદ્ધ સમાન આત્માનો આંશિક અનુભવ થયો પ્રથમ શરૂઆતથી તે ધર્મ થયો. ચોથા ગુણ સ્થાને લેશ માત્ર સંયમ ત્યાં હોતો નથી, લેશન સંયમ પરસુરનાથ જજે હે આવે છે છોડાળામાં દોલતરામજી ગાયન છે. સુરનાથ એટલે ઇન્દ્રો, ઇન્દ્રો વંદન કરે. આનંદ કંદ પ્રભુની નિર્વિકારી શાંતિ તે ધર્મને સ્વાનુભૂતિમાં જે સ્વભાવ સંની શાંતિ છે, આનંદ કંદ પ્રભુ છે આત્મા સિદ્ધ પ્રભુ, એની જે સ્વભાવની નિર્વિકારી શાંતિ છે એ શાંતિ પ્રગટ થઈ તેને અહીંયા ધર્મ કહે છે. કેમ કે તો વસ્તુનો સ્વભાવ પ્રગટ થયો ને, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, તો આનંદ પ્રગટ થયો, શાંતિ પ્રગટ થઈ, સ્વભાવ જ્ઞાન પ્રગટ થયું, સ્વરૂપાચરણ પ્રગટ થયું, સ્વરૂપ શ્રદ્ધાન પ્રગટ થયું, સ્વરૂપનો અંતર્મુખી સહજ પુરુષાર્થ પ્રગટ થયો, તે બધો સ્વભાવ છે અને એ સ્વભાવ પ્રગટ થયો તે ધર્મ છે. એ સિવાય કોઈ ધર્મનું બીજું સ્વરૂપ નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં ધર્મનું આ એક જ સ્વરૂપ છે. બાકી બધા નામે ધર્મ છે, સ્વભાવે ધર્મ નથી. ધર્મના નામ તો ઘણા પડ્યા છે લોકોએ. આ માગણ લોકો માગે છે, બાપુ એક બીડી આપો તો ધર્મ થશે. બીડીમાં પીતો હોય ભિખારી માણસ, બીડી પીવા માટે બીડી માગે બજારમાં, એક બીડી આપો તો તમને ધર્મ થશે એમ કે. એ ધર્મ છે, બીડીનું દાન દીધું કે નહીં, કે એમાં કોઈ વિવેક નથી. જે પણ કાંઈ ક્રિયા છે એ આત્માના સ્વરૂપના ભાનપૂર્વક વિવેકયુક્ત કરવામાં આવે તો એને ઉપચારથી ધર્મ કહે, બાહ્ય ક્રિયા અને શુભભાવને. પણ ખરેખર ધર્મ તો આત્માનો સ્વભાવ પ્રગટ થાય ત્યારે ધર્મ પ્રગટ થયો એમ કહેવાય. દ્રવલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રગટતો નથી. નગ્ન દિગંબર દીક્ષા લીધી અને દ્રવલિંગ ધારણ કર્યું એટલે ભગવાને કયા તેવા પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ ઉભા ઉભા 24 કલાકમાં એક જ વાર આહાર પાણી, આહાર એકવાર અને પાણી પણ એકવાર, એ તમામ પ્રકાર જીનોક્ત વ્યવહાર છે તેથી એને દ્રવ્ય ચિહ્ન કહ્યું. જીનમાર્ગનું એ દ્રવ્ય ચિહ્ન છે અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની નિર્વિકલ્પ દશા સ્વાનુભૂતિરૂપ પરિણતિ ઉત્પન્ન હોય તો તેને ભાવલિંગરૂપ મુનિપણું કહેવામાં આવે છે. એ ભાવલિંગના અભાવમાં માત્ર દીક્ષા આદિ જીનુક્ત વ્યવહારનું ચુસ્ત રીતે પ્રતિપાલન કરે, પાછું ગડબડ ગોટા મારે, અગવડ સગવડતા એ સગવડીઓ ધર્મ કરી નાખે કે અત્યારે હવે આ પ્રમાણે બીજું થાય એવું નથી, એટલે આટલામાં આપણે ચલાવો એમ નહીં. એવો દ્રવલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રગટતો નથી. જ્યાં પોતાના સિદ્ધ સમાન સ્વરૂપનો સ્વાનુભવ નથી એટલે પોતે કેવો છે એનું ભાન જ એને રહેતું નથી. એ તો એમ માને છે કે હું જૈનનો સાધુ છું. તેથી જૈનનો સાધુ થયો હોવાને લીધે પંચમહાવ્રત આદિ પાળવા એ મારો ધર્મ છે. ત્યારે ભાવલિંગી સંત એમ કહે છે કે નવી હોદી પમત્તો ન પમત્તો જાણવો દૂજો ભાવો. હું તો પ્રમતે નથી ને અપ્રમતે નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું, બીજો એક ભાવ છું કે જે જ્ઞાયક ભાવે છું એવો છું. એટલે કે પર્યાય જે સ્થિતિ છે એ આત્માનું મૂળ સ્વરૂપ નથી. સંસારમાં કે સાધકપણામાં જે પર્યાય સ્થિતિ છે એવું મૂળ સ્વરૂપ નથી, કેમ કે પર્યાય સ્થિતિ તો અપૂર્ણ દોષવાળી છે, અપૂર્ણ અલ્પજ્ઞ અને દોષવાળી છે. મૂળ સ્વરૂપ એવું નથી, મૂળ સ્વરૂપ પરિપૂર્ણ પવિત્ર અને નિર્દોષ શુદ્ધ છે. તેથી આત્મા ન તો ગ્રહસ્થી છે કે ન તો આત્મા મુનિ છે, ત્યાગી છે, એક નથી આત્મા. એવું એનું પોતાનું જે ભાન નથી. દ્રવલિંગી સાધુ થવા છતાં અનંત વાર એવી દીક્ષા આ જીવે લીધી છે, કોકની વાત નથી, પોતે ભૂલ્યો છે પોતાના સ્વરૂપને અને અનંત વાર એવી દીક્ષા લીધી છે. છતાં ત્યાં ધર્મ પ્રગટતો નથી, ધર્મ પ્રગટ્યો નથી, ભવ ભ્રમણનો છેદ થયો નથી. અનંત ભવ ભ્રમણ ત્યાં ઊભું છે, આ પરિસ્થિતિ છે. કેમ? હવે એનું કારણ કે છે, દ્રવલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રગટતો નથી. કેમ? કે તેનું લક્ષ પ્રયોજનભૂત અપ્રયોજનભૂત ઉપર જાય છે. આ ચોથા અધિકારમાં કોઈ બહુ મહત્વપૂર્ણ મુદ્દો હોય તો આ વિષયનો છે. અને આ પ્રયોજનભૂતની જે દ્રષ્ટિ, પ્રયોજનભૂતનું જે લક્ષ રહેવું, એ સાધક દશા ઉત્પન્ન થવાનું ખાસ કારણ છે. ધર્મના ક્ષેત્રમાં જીવ દાખલ થયા પછી ધર્મ પ્રાપ્ત નહીં હોવાનું જો કોઈ ખાસ કારણ હોય તો એનું લક્ષ અપ્રયોજનભૂત વિષય ઉપર છે અને પ્રયોજનભૂત વિષય ઉપર એનું લક્ષ નથી. આ વિષય બહુ ઊંડો છે. મારું હિત ક્યાં અને મારું આશ્રય સ્થાન ક્યાં, મારું અહિત ક્યાં અને મારો આશ્રય કરવાના ઠેકાણા, નહીં આશ્રય કરવાના ઠેકાણા કયા કયા, આ વાત લક્ષમાં ન રહે અને લક્ષમાં નહીં રહેવાને લીધે એની વહેંચણી ન થાય તો જીવનો અનાદિનો અપ્રયોજનભૂત વિષય ઉપર જે લક્ષ છે એ એમને એમ રહે છે. બાહ્ય ક્રિયા ધર્મના ક્ષેત્રની જે તે સંપ્રદાયની જે તે પ્રકારની સમજણ પૂર્વક કરે છે તેમાં તે ધોખામાં રહે છે, છેતરાઈ જાય છે કે મને ધર્મ થાય છે અથવા હું આમ કરતા કરતા મારું કલ્યાણ કરીશ અથવા ધર્મ કરીશ. એવું ધોખામાં રહેવા જેવું નથી. અને આ પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ છે, પ્રયોજનભૂતનો જે દ્રષ્ટિકોણ છે એ જીવની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પૂર્વક જ પ્રગટ થાય છે. એમ પાયામાં જે વાત છે એ ભાવનાના વિષયની છે. જેની ભાવના સાચી ખરી અને ઉગ્ર, કોઈ અપૂર્વ ભાવે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના થાય તો એને પોતાના પુના પ્રયોજનભૂત વિષય ચૂકાઈ જાય નહીં. તો એ પ્રયોજનભૂત વિષયને ચૂકે નહીં, પર્યાય પર્યાય સર્વ પર્યાયોમાં એ પોતાના પ્રયોજનને લક્ષ્યમાંથી છોડે નહીં સહેજપણે, અને તો જ એને ધર્મ પ્રગટ થાય. નહીતર દ્રવલિંગી પર્યંતની બહારની સ્થિતિ ઊભી થાય તો પણ ધર્મ ન થાય, આ પરિસ્થિતિ છે. એકદમ વ્યવસ્થિત વાત કરી છે. આ ધર્મ પ્રાપ્તિ અંગેની આ એક વ્યવસ્થિત વાત છે કે બહારમાં ગમે તે પ્રકારે પ્રવર્તવા છતાં, આ તો ચારિત્ર ગુણનો મુખ્ય વિષય લીધો છે કેમ કે લોકોને એનો મહિમા ઘણો છે બાહ્ય ત્યાગનો, એટલે દ્રષ્ટાંત એ આપે છે કે દ્રવલિંગી સાધુ થાય. પણ દ્રવલિંગી સાધુ થાય સાથે સાથે સર્વશાસ્ત્રોનું અધ્યયન પણ કરે, જ્ઞાનના ક્ષયોપશમથી, ચારિત્રના ક્ષયોપશમથી બાહ્ય ત્યાગ કરે, સંયમ પાળે, સર્વવીરતીનો બરાબર સર્વવીરતી ગુણસ્થાન છે, સંપૂર્ણ સંયમ જેને કહીએ એવો સંયમ પાળે ચારિત્ર ગુણના ક્ષયોપશમથી, અને જ્ઞાન ગુણના ક્ષયોપશમથી સર્વશાસ્ત્રોનું અધ્યયન કરે, જીન શાસ્ત્રોનું, જૈન શાસ્ત્રોનું, જગતના મિથ્યા દ્રષ્ટિઓના શાસ્ત્રોનો સવાલ નથી, જીનોક્ત વ્યવહાર અને જૈન શાસ્ત્રોનું અધ્યયન થવા છતાં જો લક્ષ્ય પ્રયોજનભૂત ઉપર નથી તો ધર્મ પ્રગટતો નથી. માહિતી બધી મળે, વાંચે એમાં બધી માહિતી મળે, માહિતી ભેગી થાય, ઇન્ફોર્મેશન બ્યુરો હોય એવી રીતે, પણ એમાં પોતાને ક્યાં પ્રયોજન છે, ક્યાંથી ખસવું છે અને ક્યાં જવું છે, સ્થિર રહેવું છે, ટકવું છે, એ વાત લક્ષ બહાર રહે તો એ બધી ક્રિયા મોક્ષાર્થે નિષ્ફળ છે અને સંસાર અર્થે સફળ છે. આમ તો કોઈ ક્રિયા નિષ્ફળ નથી, પણ મોક્ષાર્થે નિષ્ફળ છે અને સંસાર અર્થે એ સફળ છે. આ પરિસ્થિતિ છે, બહુ મહત્વનો મુદ્દો છે અહીંથી, કે દ્રવલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રગટતો નથી. તેનું કારણ એ છે કે તેનું લક્ષ્ય અપ્રયોજનભૂત ઉપર જાય છે, જે એને કામનું નથી એવી બાબતોમાં એ રોકાય છે, એને કામની નથી એવી બાબતોમાં રોકાય છે. પૂછે, સમ્યક દર્શન થયા પછી કેટલા ભાવે મુક્તિ થાય? કે ભાઈ, કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે 15 ભાવે થાય, કોઈ શાસ્ત્રમાં 17 લખ્યા છે, કોઈ શાસ્ત્રમાં 5-7 લખ્યા છે, આમાં નક્કી શું કરવું? પણ હવે તારે એનું કામ શું છે? અત્યારે તું સમ્યક દર્શન કર એટલે તારી મુક્તિ તારા હાથમાં છે, પછી કેટલા ભાવ એ વાત કોઈ મુખ્ય નથી. પણ એવી અનેક પ્રકારની શાસ્ત્ર વિષયક બાબતો છે, અનેક પ્રકારની બીજી પણ ક્રિયાકાંડની બાબતો છે, એવી અનેક પ્રકારની સમાજ સમષ્ટિગત બાબતો છે જે સમાજને લક્ષ્યમાં લઈને જ વિચારી શકાય, સમષ્ટિગત બાબતો છે, એવી પંચાત્મા અથવા એવી નકામી નકામી અપ્રયોજનભૂત ઉપર એનું લક્ષ્ય જાય છે, અથવા એમાં જ એનું લક્ષ્ય રહે છે. એક આત્માને છોડીને અને આત્મહિતના માર્ગને સન્માર્ગને છોડીને એનું લક્ષ્ય બીજે બીજે રહે છે અને બીજે બીજે જાય છે. એ ભલે ગમે તે ક્રિયાકાંડ કરે કે ગમે તે શાસ્ત્રોનું અધ્યયન કરે, એને ધર્મ પ્રગટતો નથી. અને ધર્મ પ્રગટતો નથી એટલે એ બધું કર્યું સંસાર અર્થે છે, જે કાંઈ કર્યું તે સંસાર અર્થે છે. જ્યારે ધર્મ પ્રગટે છે, સમ્યક દર્શન થતાં, પ્રથમ સમ્યક દર્શન થતાં ધર્મ પ્રગટે છે, તો જે પરિણામો ને જે ક્રિયાઓ એની સંસાર અર્થે ગણાતી હતી એ જ પરિણામો જાણે મોક્ષાર્થે થતા હોય એવી એક પરિણામમાં જાત્યાંતર પણ જાતિ બદલાઈ જાય એવા પરિણામ ઊભા થાય છે. તેથી શ્રીમદજીએ એમ કહ્યું કે એક સમયમાં જેણે જાત્યાંતરપણું કરી નાખ્યું એવા કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને હું નમસ્કાર કરું છું. સમ્યક દર્શનને પોતે નમસ્કાર કર્યો છે. સમ્યક દ્રષ્ટિને થઈ ગયો કે નહીં એવી વાત લખી છે. એક સમયમાં જાત્યાંતર કર્યું. પૂર્વ સમયમાં મિથ્યાની જાતિ હતી, મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા ચારિત્ર. ધર્મ તે નહીં થવાનું કારણ બહુ સર્વસામાન્ય આ સિદ્ધાંત છે. આ તો દ્રષ્ટાંત સમર્થ લીધો છે, પણ કોઈ પણ ભૂમિકાના ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવને ધર્મ નહીં પ્રગટ થવાનું કારણ, સિદ્ધાંતિક કારણ વિચારવામાં આવે તો આ એક જ કારણ છે કે એનું લક્ષ્ય અપ્રયોજનભૂત બાબત ઉપર છે અને એનું લક્ષ્ય પ્રયોજનભૂત બાબતો ઉપર એનું લક્ષ્ય નથી. જ્યાં જ્ઞાનીઓએ મુમુક્ષુની ભૂમિકાની વિચારણા, આત્માર્થીની ભૂમિકાની વિચારણાનો પ્રકરણ હાથમાં લીધું છે અને એ વિષયનું નિરૂપણ કર્યું છે, ત્યાં જે સુવિચારણા કહી છે એ સુવિચારણાનો કોઈ મુખ્ય આધાર હોય, મુખ્ય દોર હોય, તો એ દોર છે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની વહેંચણી રૂપ વિચારણા. મુમુક્ષુ જીવ અનેક શાસ્ત્રો વાંચે છે, અનેક ક્રિયાઓ કરે છે, તો પણ પોતાનું પ્રયોજન ક્યાં છે ને ક્યાં નથી એ એના લક્ષ્યમાં રહેતા ક્યાં મુખ્ય કરવું ને ક્યાં ગૌણ કરવું, અપ્રયોજનભૂત છે ત્યાં ગૌણ કરવું ને પ્રયોજનભૂત વિષયમાં મુખ્ય થવું પરિણામમાં, એવી જે એની મુખ્ય ગૌણની પ્રવૃત્તિ પરિણામની અંદર થઈ જાય છે એને સુવિચારણા કહે છે. એ વિચારણાનું અંગ ખરું આ છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, આત્મસિદ્ધિમાં ગયું છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આમ લીધે છે ત્યાં એને આત્મજ્ઞાન થાય છે, એ સુવિચારણામાંથી આત્મજ્ઞાનનો જન્મ થાય છે. નિજ જ્ઞાન કહો કે આત્મજ્ઞાન કહો, કે જે આત્મજ્ઞાન સર્વ પ્રકારના દુઃખ ક્ષયનો એકમાત્ર ઉપાય છે. બીજા ઉપાયથી પણ જીવોનું દુઃખ મટે છે એ વાત બિલકુલ સાચી નથી. એક આત્મજ્ઞાન જ સર્વ પ્રકારના દુઃખ ક્ષયનો ઉપાય છે તે સુવિચારણા દ્વારા પ્રગટે છે. એ સુવિચારણા શું ચીજ છે? લોકો એમ કહે છે કે અમે શાસ્ત્ર વાંચ્યું છે ને અમે તત્વના વિચાર કરીએ છીએ, પણ એને એમ પૂછવામાં આવે કે શાસ્ત્ર વાંચીને તત્વ વિચાર થાય છે એમાં પ્રયોજનભૂત ઉપર લક્ષ રહે છે કે અપ્રયોજનભૂત ઉપર લક્ષ જાય છે એ નક્કી કરવું પડશે. તત્વજ્ઞાનની વિચારણા હોવા છતાં જો એનું પ્રયોજનભૂત ઉપર લક્ષ નથી તો એ તત્વજ્ઞાનની વિચારણા ધર્મમાં પરિણમતી નથી, આગળ ચાલીને ધર્મમાં પરિણમતી નથી, એ આગળ નહીં જાય. તત્વ વિચાર કરતો હોવા છતાં તે આગળ નહીં જાય. અને જેનું લક્ષ્ય પ્રયોજનભૂત ઉપર છે એને ધર્મ પ્રગટ થશે. મિથ્યા શ્રદ્ધાને લીધે અપ્રયોજનભૂત ઉપર તેનું લક્ષ જાય છે, અથવા મિથ્યા શ્રદ્ધા એવી ને એવી સાજી હોવાથી દર્શન મોહની મંદતા પણ સુયોગ્ય પ્રકારે નહીં થઈ હોવાથી એનું લક્ષ્ય છે એ અપ્રયોજનભૂત ઉપર જાય છે. ભાવનાના કાળમાં જે મુખ્ય કાર્ય થાય છે આ થાય છે કે એનો દર્શન મોહ મંદ પડે છે. જેને મોહરહિત નિર્મોહી એવા સ્વરૂપ પ્રાપ્તિની ઉગ્ર ભાવના છે, તીખી ભાવના છે, તેનો દર્શન મોહ મંદ થાય છે. પહેલા મોહ મંદ થાય છે એટલે એનો દર્શન મોહ મંદ થાય છે. ચારિત્ર મોહ તો મંદ થાય જ થાય, એમાં કાંઈ મોટી વાત નથી, પણ મુખ્ય વાત છે દર્શન મોહ મંદ થવાની. અને જેના દર્શન મોહ ઉપર ઘા પડ્યો એનું એને પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જાય છે, એને એને અપ્રયોજનભૂત વિષયમાં રોકાવાનું થતું નથી, એટલે એને ધર્મની પ્રાપ્તિ થાય છે. આમ જ્ઞાનને અને શ્રદ્ધાને આપસમાં નિમિત નૈમિતિક સંબંધે કારણ કાર્ય ભાવ રહ્યો છે. મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાનનું કારણ અને મિથ્યા સમજણ મિથ્યા શ્રદ્ધાનું કારણ, સવળી સમજણ સવળા સવળી શ્રદ્ધાનું કારણ અને સવળી શ્રદ્ધા સમય જ્ઞાનનું કારણ, આ એકબીજામાં લાગુ પડે છે. જીવને જે વિપરીત પ્રતીતિ છે, શ્રદ્ધા એટલે જે વિપરીત પ્રતીતિ છે, એ માત્ર સવળી સમજણથી જ ફરી શકે, એ સિવાય શ્રદ્ધા ફરવાનો કોઈ ઉપાય નથી, શ્રદ્ધા બદલવાનો કોઈ ઉપાય નથી કે સિવાય એ સવળી સમજણ કરે. એ સવળી સમજણમાં એ પોતાના યથાર્થ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે ત્યારે એનું શ્રદ્ધા ફરવાનું કારણ ઊભું થાય. જો એની શ્રદ્ધા મિથ્યા મટીને સમ્યક થાય તો એનું જ્ઞાન સમ્યક થાય. જ્યાં સુધી શ્રદ્ધા મિથ્યા છે ત્યાં સુધી અંગ પૂર્વાદીનું જ્ઞાન હોય, 12 અંગમાં અંગ પૂર્વ છે, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય, સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત છે, તો તે જ્ઞાન મિથ્યા છે. શ્રીમદજીએ તો બહુ કઠોર ભાષા એમાં વાપરી છે કે હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં, એમ કરીને કીધું છે. તો એ શાસ્ત્રે માયચા શું કર્યું એને, કે એને મનનો આમળો ઉતાર્યો છે. આમળો સમજ આવે છે તમારામાં? ગુજરાતીમાં એક બહુ ગુજરાતી પરિભાષાનો આ શબ્દ છે. આમળો એટલે કોઈ કામ કરતા ન કરે તો ચેન ન પડે એવી ટેવ હોય તો એ કાર્ય કરી લે, એને મનનો આમળો ઉતાર્યો એમ કહે છે. મનમાં એવી ખટક રહ્યા કરે, હજી આમ નથી કર્યું, હજી આમ નથી કર્યું, હજી આમ નથી કર્યું, આમ કરું તો ઠીક, આમ કરું તો ઠીક, એ જ્યાં સુધી કાર્ય ન કરે ત્યાં સુધી એને ઠીક ન પડે એવી એક પરિસ્થિતિ માનસિક હોય છે, એને મનનો આમળો કહે છે. તો એને શાસ્ત્ર વાંચવાની એવી આદત પડે છે કે શાસ્ત્ર વાંચે ત્યારે એને એમ થાય કે હા, આજ મેં મારું થોડું કામ કરી લીધું. એને શાસ્ત્ર નથી વાંચ્યું, મનનો આમળો ઉતાર્યો છે, એવો કઠોર શબ્દ વાપર્યો છે. શાસ્ત્ર વાંચનને એવો કઠોર શબ્દ વાપર્યો છે. એટલું સ્વરૂપને જાણવા ઉપર વજન છે એમનું, કે જીવને જાણ્યો નહીં ને નવપૂર્વને જાણ્યા. નવપૂર્વ એટલે 11 અંગ પછી નવપૂર્વ શરૂ થાય, 12મા અંગના જે 14 પૂર્વ છે ને એમાં નવપૂર્વ સુધીનું જ્ઞાન લબ્ધિધારી મિથ્યા દ્રષ્ટિને હોય છે, સામાન્ય મિથ્યા દ્રષ્ટિને ન હોય. પણ એવી કશાયની મંદતાપૂર્વક શાસ્ત્રાધ્યયન કરતાં કરતાં કોઈ લબ્ધિ પ્રગટે તો અગિયાર અને નવ પૂર્વ સુધીનું જ્ઞાન થાય. એને એ જ્ઞાન કેવું? આત્માના જ્ઞાન વિના એ જ્ઞાન કેવું? કે મિથ્યા જ્ઞાન છે, એ માત્ર મનનો આમળો જીનવર કહે છે. જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, આવું જ નહીં પહોંચે, એ વાસ્તવિકતા છે. માર્ગની આ વાસ્તવિકતા છે. આત્માને દુઃખથી અને સંસારથી છોડાવવાની આ વાસ્તવિકતા છે. એ માત્ર કહેવા ખાતર કીધું નથી, પણ એ વાસ્તવિક પરિસ્થિતિનું જ બયાન છે, બીજું કાંઈ નથી. કચરો તો નાખો, આમળો એટલે બીજી વસ્તુ છે. આમળો એટલે શું કહે છે કે એક માણસને કોઈ ટેવ પડી ગઈ હોય તો એ ટેવ પ્રમાણે એ ન કરે ત્યાં સુધી એને મનમાં હક ન પડે, ખટક રહ્યા કરે. શું? જેમ કે કોઈને પૂજા કરવાની ટેવ પડી હોય તો એ પૂજા ન કરે તો એને હખડખડ રિયાઝ કરે અંદરમાં. પૂજા નથી થઈ આજ, પૂજા નથી થઈ આજ, પૂજા નથી થઈ. પૂજા કરે ને હા ચાલો આપણું કામ કરી દીધું. એ હું શાસ્ત્ર વાંચનનું દ્રષ્ટાંત લીધું છે. માણસ માણસ નથી કહેતા નકામો બધું શું કર્યા કરે છે, તો કે ભાઈ એને એ કર્યા વગર હક નહીં પડે. પછી એને કોઈ વ્યંગ કરે ત્યારે એમ કે વસલો તમારે મનની મોળ ઉતરી ગઈ ને, એ મોળ કયો આમળો કયો એ બધું સરખું છે. એટલે કે હાથમાં કાંઈ ન આવે, એનાથી કાંઈ લાભ નુકસાન જેવું કાંઈ ન હોય સામાન્ય રીતે, છતાં એ કરીએ છૂટકો. ત્યાં સુધી એને માનસિક અસુખ રહે છે. એવી એક કાલ્પનિક કલ્પનાએ ચડેલા જીવની કાલ્પનિક પરિસ્થિતિ છે. એ ઉપમા એને અંગપૂર્વના જ્ઞાનવાળાને આપી છે શ્રીમદજીએ. અંગપૂર્વનું જ્ઞાન જેને છે, સામાન્ય વાત નથી, અંગપૂર્વનું જ્ઞાન હોય. પ્રશ્ન જ નથી, નુકસાન જ છે, એ દ્રઢ થઈ ગઈ વાત છે. જે બાહ્ય ક્રિયા અને જે રાગાદી પરિણામ અને જે પરલક્ષનું કાર્ય, એ બધું એને એટલું દ્રઢ થઈ ગયું છે, રૂઢિગત થઈ ગયું છે કે એ કર્યા વિના એને ફાવતું નથી. એટલે એનું લક્ષ્ય ત્યાં ને ત્યાં રહ્યા કરે છે. જે લક્ષ્ય એનું પ્રયોજનભૂત બાબત ઉપર જવું જોઈએ તેના બદલે તેનું લક્ષ્ય ત્યાં ને ત્યાં રહ્યા કરે છે. જે પ્રયોજનભૂતનો અહીંયા વિષય છે ને, એનો બહુ ઊંડો અને વિશાળ અર્થ છે. પ્રયોજનભૂત કાર્ય છે તે પોતાના આત્માનું સમ્યક પ્રકારે પરિણમન થવું, તે આ જીવનું પ્રયોજનભૂત કાર્ય છે. અને પ્રયોજનભૂત વિષય છે, પ્રયોજનનો જે વિષય છે અથવા એ કાર્યનું જે આશ્રય સ્થાન છે, તે પોતાનું પરમપદ શુદ્ધ સ્વભાવ છે. એક મૂળ સ્વરૂપ છે અને એક મૂળ સ્વરૂપને આશ્રય ઉત્પન્ન થતી પર્યાય અથવા પરિણતિ છે. એ પ્રયોજનભૂત વિષયનો, પ્રયોજનભૂત અંગેનો શબ્દ પ્રયોગ આ બે જગ્યાએ આવે છે. ત્યાં જ્યાં જે યોગ્ય હોય તે પકડવું, પાછું એમ કે જ્યાં આશ્રયના પ્રયોજનનો વિષય ચાલતો હોય કે પ્રયોજનભૂત વિષય, આશ્રય કરવા અંગે કોણ કયો, તો એક પોતાનું પરમપારિણામી ભાવ સ્વરૂપ પરમાત્મ પદ છે, તે એક જ આશ્રય સ્થાન છે. તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાય પણ અપ્રયોજનભૂત વિષયમાં જાય છે. પછી તે શુદ્ધ પર્યાય સમ્યક દર્શન નહીં હોય કે તે શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાનની હોય, યથાખ્યાત ચારિત્રની હોય કે પરમાનંદની હોય, સ્વરૂપની શાંતિની હોય કે ગમે તે હોય, પણ એ પ્રયોજનભૂત વિષય નથી. આશ્રય કરવા માટે તે પ્રયોજનભૂત વિષય નથી. અને પ્રયોજનભૂત કાર્ય એટલું છે કે પોતાનામાંથી દોષનો સમ્યક પ્રકારે અભાવ થવો અને નિજ ગુણોનું સમ્યક પ્રકારે પ્રગટ થવું, એ પોતાનું પ્રયોજનભૂત કાર્ય છે. હવે આ બે પ્રયોજનભૂત વિષયની અંદર સુમેળપૂર્વક ચાલવું, આ બંનેનો સુમેળ રહેવો, ત્યારે એને પ્રયોજનભૂત ઉપર એનું લક્ષ્ય છે એમ કહેવાય. એમાં દ્રવ્ય પર્યાય બે આવી જાય છે, બે પોતપોતાના યોગ્ય સ્થાનમાં. દ્રવ્ય પર્યાયનું બંનેનું સ્થાન જે રીતે છે એ રીતે યોગ્ય સ્થાન મળે, અથવા દ્રવ્ય સ્વભાવને અને પર્યાયને યોગ્ય સ્થાનરૂપ કરવા તેનું નામ સમ્યક છે. આ પરિભાષા છે દીપચંદજીની અનુભવ પ્રકાશમાં, કે દ્રવ્યગુણ પર્યાયને યોગ્ય સ્થાનરૂપ કરવા, યોગ્ય સ્થાનરૂપ કરવા એટલે દ્રવ્યને દ્રવ્યના સ્થાનમાં રાખવું, પર્યાયને પર્યાયના સ્થાનમાં રાખવું, એટલે કે આશ્રયના સ્થાનમાં ત્રિકાળી દ્રવ્યને રાખવું, અને સુધારવાનું જે સુધાર બગાડનું પ્રયોજન જ્યાં છે ત્યાં પર્યાયનું સ્થાન છે, અને ત્યાં દ્રવ્યને ભેળવવું નહીં, કેમ કે દ્રવ્યમાં સુધાર બગાડ નથી, ત્રિકાળી દ્રવ્યમાં સુધાર બગાડ નથી, એ તો સિદ્ધ સમાન સદા પદ મેરો, સદાય સિદ્ધ સમાન છે. નિગોદમાં ગયો ત્યારે એવું, અને સિદ્ધ પર્યાય પ્રગટ્યો ત્યારે પણ એવું, એવું જે સામાન્ય જીવ તત્વ એ સામાન્ય છે, એ આશ્રયનું સ્થાન છે અને પર્યાય છે તેમાં સુધાર બગાડનું પ્રયોજન છે. બંનેને યોગ્ય સ્થાનરૂપ કરવા એનું નામ સમ્યક છે. સમ્યકમાં આવી પરિભાષા કરી છે. થાય છે આશ્રય કરતા જ વ્યવસ્થિત થાય છે, પણ એમાં શું થાય છે કે જ્યાં નિશ્ચયાભાસ થાય છે, આ વાત શું કરવા પર્યાયની હારે લે છે, કે દ્રવ્યનું જે સ્વરૂપ છે એ દ્રવ્યનું સ્વરૂપ જેવું છે એવું શ્રદ્ધાન જ્ઞાનમાં આવ્યા વિના પણ ક્ષયોપશમથી માત્ર શાસ્ત્રથી ધારણા કરીને એનો આશ્રય થવાને બદલે માત્ર એવા વિકલ્પથી હું પણ કર્યા કરે કે હું તો ત્રિકાળ શુદ્ધ છું, હું તો સિદ્ધ છું, હું તો શુદ્ધ છું, હું તો પરમાત્મા છું, હું તો આમ છું, આમ છું, આમ છું, આમ છું, એ અવભાસ નથી પણ આભાસ છે. અવભાસન વગરનો આભાસ છે. કૃત્રિમપણે એને એ વાત જ્ઞાનમાં લીધી છે, અને એ કૃત્રિમતાને લીધે એને નિશ્ચયાભાસ ઉત્પન્ન થાય છે, ત્યારે એ પર્યાય વિષયક પ્રયોજનને ચૂકી જાય છે. એ શું કરે છે એ જીવ, નિશ્ચયાભાસી જીવ, કે બસ હું તો શુદ્ધ છું ને સિદ્ધ છું એમ લાગ્યો રહે છે, અને પર્યાયમાં સુધાર બગાડ થાય છે એની એને કાંઈ ખબર પડતી નથી, અથવા બગાડ વધતો જાય છે તો પણ એની એને ખબર પડતી નથી, તો એ પ્રયોજનને ભૂલ્યો છે. ક્યાંથી શું ભૂલ્યો છે એ પોતાના સુધાર બગાડરૂપ જે પ્રયોજન છે એને ભૂલી ગયો છે. એ પણ ઘણા એવા છે, થકાવટ તો છેલ્લે છેલ્લે લાગે, પણ એ પહેલાં જે રસ ચડી ગયો હોય એનું શું, જ્યાં સુધી એના રસમાં ચાલે ત્યાં સુધી થાકે નહીં કોઈ દી. રસ જ્યાં ઠંડો પડે પછી થાક લાગે, કેમ કે આખરમાં કૃત્રિમતા છે, એનો સ્વભાવ નથી. એટલે એ કહ્યું કે મિથ્યા શ્રદ્ધાને લીધે, ઊંધી શ્રદ્ધાને લીધે એનું જ્ઞાન, જ્ઞાનમાં જે લક્ષ જાય છે એ અપ્રયોજન ભૂત ઉપર એનું લક્ષ જાય છે અને ત્યાં એ રોકાય છે. એને જે કામની ચીજ નથી એ કામની ચીજ એને લાગે છે, અને જે કામની ચીજ છે એ એના ખ્યાલમાં ધ્યાનમાં આવતી નથી. શાસ્ત્રની અંદર આખું શાસ્ત્ર વાંચી જાય, એમાં પોતાને કામની ચીજ ક્યાં આવી એના ઉપર એની જે એને ચોંટ લાગવી જોઈએ એ ન થાય, અને આખા શાસ્ત્રનો વિષય એની ધારણા મારી જાય, તો એ ધારણા શું કાર્યકારી છે? એ ધારણા કોઈ કાર્યકારી નથી. મારા પ્રયોજનનો વિષય આમાં ક્યાં છે, કેટલો છે, અને તે પ્રયોજન સિદ્ધ થવા અર્થે કઈ રીતે અંગીકાર કરવા યોગ્ય છે, એટલે એને હું કઈ રીતે પ્રયોગમાં લઉં, આ બધા પ્રકારમાં ન આવે તો એનું કારણ શું? કે એને મિથ્યા શ્રદ્ધાને લીધે એનું લક્ષ પ્રયોજન અપ્રયોજન ઉપર રહે છે, અપ્રયોજનભૂત વિષય ઉપર એનું લક્ષ છે. એટલે પ્રયોજનનો આ જે પ્રકાર છે એ બધા પ્રકાર ચૂકી જાય છે. બહુ વિશાળ વિષય છે. કેમ કે લક્ષનો વિષય બે છે, જ્ઞાન છે, લક્ષ છે, એ જ્ઞાનની પર્યાય છે. એનો વિષય બે છે, એક તો પર્યાયમાં પરિપૂર્ણ શુદ્ધિ થવી, એ પર્યાય સાપેક્ષ લક્ષ છે, જેને અહીંયા સાધ્ય કહે છે સાધકનું, અથવા એને ધ્યેય કહેવામાં આવે છે, કે જે પ્રથમ જ નક્કી કરીને પ્રવેશ કરવો પડે છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. એ સૂત્રમાં શબ્દ વાપર્યો છે શું? લક્ષ. કયો શબ્દ વાપર્યો છે? લક્ષ એવો શબ્દ વાપર્યો છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. જેને શરૂઆત થાય એને પરિપૂર્ણ શુદ્ધ પર્યાય, પોતાનું એક એક દોષનો કણ મારે ન જોઈએ, આવો સિદ્ધાંત પકડીને દાખલ થઈ શકાય છે. એ પહેલા તો કોઈ દાખલ ન થઈ શકે. એને પહોંચવારૂપ લક્ષ છે. પર્યાય સાપેક્ષ જ્યાં એને પહોંચવું છે તે એના લક્ષનો વિષય છે. એ વાત જો એને લક્ષ બહાર રહે તો પર્યાયમાં શુદ્ધિ અશુદ્ધિનું લક્ષ ન રહે. ક્યાં ચાલે છે પર્યાય, કઈ દિશામાં જાય છે, શુદ્ધિ પ્રત્યે ગતિ કરે છે કે અશુદ્ધિ પ્રત્યે ગતિ કરે છે, લક્ષ્મીનાનું બાણક થઈ ગયું તો ક્યાં ચાલે છે એને ખબર નથી. જ્યાં માણસને ચાલવું હોય ત્યાં એને એનું ડેસ્ટિનેશન તો નક્કી કરવું પડે છે. ડેસ્ટિનેશન એટલે આખરી પહોંચવાનું સ્થાન, છેલ્લું સ્થાન જ્યાં પહોંચવું છે, એ તો પહેલા નક્કી કરીને જ કદમ ઉઠાવવું પડે છે. એ પહેલા કદમ ઉઠાવવાનો પ્રશ્ન રહેતો, પહેલું કદમ ઉઠાવવું છે ત્યાં એને આખરી પહોંચવાનો નિશ્ચય પહેલો કરવો પડે છે, નહીંતર કઈ દિશામાં કદમ માંડશે? એક લક્ષનો વિષય છે જે પર્યાય સાપેક્ષ છે, અને એક લક્ષનો વિષય છે પોતાનો શુદ્ધાત્મા, પર્યાય રહિત દ્રવ્ય, કે જે એકમાત્ર ત્રિકાળી સ્વસ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, પોતાનું સર્વસ્વ છે, કે જે આશ્રયનું સ્થાન છે, જે લક્ષમાંથી પોતે આ સ્વરૂપે છે એ નિરંતર રહેવું જોઈએ અને છૂટવું જ ન જોઈએ, એવું જે લક્ષના પ્રયોજનભૂત વિષયનો પ્રકાર છે, એ બેને યોગ્ય સ્થાન રૂપ કરવા તેને ભગવાન સમ્યક કહે છે. બેમાંથી કોઈનું સ્થાન આગું પાછું થાય તો કાં નિશ્ચયાભાસ થાય ને કાં વ્યવહારાભાસ થાય ને કાં ઉભયાભાસ થાય. આ પ્રકાર આવીને દોર્યો એવો જે લક્ષ્મણ પ્રયોજનનો વિષય છે એ બહુ વિશાળ ને ઊંડો છે. અહીંયા ગુરુદેવે મુખ્ય મુખ્ય કેટલીક ચર્ચા છે અહીંયા કરે છે.
Thank you.